રાજકોટમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તારીખ 15/9/86ની તત્વચર્ચા, સળંગ પ્રવચન નંબર 154.
સાંભળેલી વાતનું કે ધારણાની વાતનો આધાર રહે પણ એ પ્રકાશમાં સૂર્ય જણાતો નથી. બે પ્રશ્ન છે. વિચારમાં વર્તમાનમાં લેતો નથી અને ભવિષ્ય કાળે હું કોઈ કાળે વરનું આલમન લેવા વાળો નથી. કુટુંબ કવિરાનું તો આલમન લેતો નથી આત્મા, નિરાલંબી છે. એને કોઈનું આલંબન લે તો એ વસ્તુ શકે એમ પરાધીનતા સ્વભાવ નથી. જે પરનું આલંબન લે છે આત્મા નથી પણ અનાત્મા છે. આત્મા કોઈ બી કદી પણ આલંબન લે નહીં. આલંબન ન લેવાનું કારણ પોતે પરિપૂર્ણ તૃપ્ત છે. આલંબન કોઈ એ કે જે અધૂરો હોય કઈક એને જોતું હોય એ પરનું આલંબન લે. ભગવાન આત્મા પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવે અંદર બિરાજમાન છે, તેથી તે નિરાલંબ છે. કોઈનું આલંબન લે એવો એનો મૂળ સ્વભાવ નથી. એ આલંબન લે છે એ પર્યાય લે છે અને પર્યાય છે તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પરદ્રવ્યનું આલંબન લે સ્વદ્રવ્ય કોઈ પણ પદાર્થનું આલંબન લેતું નથી. કર્મના ઉદયમાં આત્મા જોડાતો નથી. કર્મના ઉદયનું આલંબન જેને નથી તેઓ પરમાત્મા અંદર નિરાલંબી તત્વ બિરાજમાન છે. વિચારમાં નિરાલંબી પણ કેવી રીતે આવે છે કે આવી રીતે આવે છે. એ પ્રશ્નનો પેલો વિભાગ પૂરો થયો. હવે પ્રશ્નનો ઉત્તરાર્ધ બીજો વિભાગ તથા આખી સત્તાનું આખી સત્તા એટલે કે શિકાર સત્તા, પૂર્ણ સત્તા, વિનાયક સત્તા, ગૃહ સત્તા, એમાં માત્ર અનંત ગુણ બિરાજમાન છે. જેમાં નાશવાન પર્યાયો નથી અને જેમાં ગુણ ભેદ પણ દેખાતો નથી એવી એક મહાસત્તા છે. ભગવાન આત્મા છે એ મહાસત્તા છે. આખી સત્તાનું એટલે મહાસત્તાનું જ્ઞાનમાં ગોલન થઈને જ્ઞાનનો વિષય એટલો જ્ઞાયક મહાસત્તા પ્રભુ જયારે આવે થઈને યથાર્થ નિર્ણય થાય છે કે આમ પૂર્ણ સત્તાને ખ્યાલમાં લઈએ તો નિર્ણય થાય છે કે સાંભળેલી વાતનો કે ધારણાની વાતનો આધાર રહે છે. એ નિર્ણયમાં કોઈનો આધાર નથી. નિર્ણયનો કા આવે ત્યારે ગુરુદેવે આમ કહ્યું તો માટે હું આવો છું. આમ લીધું છે માટે હું આવો છું. ધારણામાં પણ આવી ગયું હોય તો નિર્ણય વખતે ધારણાનું પણ આલંબન એને નથી. એને સીધો ભગવાન આત્મા એના નિર્ણયના કાળે એની પરિણતિ પ્રસન્ન થઈને આત્માનો નિર્ણય કરે. સ્વસન્મુખ પરોક્ષ છે, પણ એ પરિણામ છે સ્વસન્મુખ. એ દ્રવ્ય સુખની સન્મુખ નથી, એ ધારણાની સન્મુખ નથી. ધારણા તો સમયની પર્યાય છે, શબ્દ તો ભૂતગલની અવસ્થા છે, ગુરુદેવ તો ભિન્ન છે. ગુરુદેવ ને આધારે નહીં, ધારણા ને આધારે નહીં, સાંભળવાનો જેને આધાર નથી એની ના કાળે ભગવાન આત્મા હું છું નાયક એમ સીધો, એમાં જ્ઞાયકમાં હું પણ પરોક્ષ પણ આવે છે. પણ નિર્ણયમાં આનંદ નું વેદન નથી, અને અનુભૂતિમાં આનંદ નું વેદન છે. આટલો જ માત્ર નિર્ણયમાં ને અનુભૂતિમાં ફરક છે. એટલે ફરીથી પ્રશ્ન, વિચારમાં નિરાલંબી પણ કેવી રીતે આવે છે એનું સ્પષ્ટીકરણ કહ્યું, તથા આખી સત્તાનું જ્ઞાનમાં ગોલન થઈને યથાર્થ નિર્ણય થાય છે કે હા, યથાર્થ નિર્ણયમાં ગોલનમાં નાયક આવી જાય છે. એ વખતે સાંભળેલી વાતનું કે ધારણાની વાતનો આધાર રહે છે કે ના? બિલકુલ આધાર હતો નથી. પર્યાય ને આધારે દ્રવ્ય નો નિર્ણય થતો નથી. સાંભળેલી વાત એ પર્યાય છે અને ધારણા પણ પર્યાય છે. પર્યાય ને આધારે, પર્યાય ના લક્ષ્ય, પર્યાય ને આગળ કરે તો દ્રવ્ય નો નિર્ણય થતો નથી. આખું પર્યાય નું લક્ષ્ય એને ભાવિધિમાં પણ પર્યાય નું લક્ષ્ય થઈ જાય, હનુમાન જ્ઞાન માં પણ પર્યાય નું લક્ષ્ય થઈ જાય છે, હનુમાન જ્ઞાન માં પણ ભગવાન આત્મા આવે છે. અને સીધો નિર્ણય એને પોતાને આવે છે કે હું આવો છું. એ નિર્ણય વાળા જીવને અલ્પકાળમાં સમય થતી થાય થાય ને થાય જ એવો એક અપર નિર્ણય છે. પછી લખે છે નિરાલંબી વિચાર નો વિસ્તાર કરવા, નિરાલંબી તત્વ નો વિસ્તાર થી વિચાર આપણે કરી લીધો ભાઈ વિધિમાં. નિરાલંબી વિચાર માં કોઈ આલંબન એમ આકાશ ને કોઈ નું આલંબન નથી. આકાશ કોને આધારે છે? આકાશ ભગવાન આત્મા ને દેહ નું આલંબન નથી, દેહ ને આધારે રહ્યો નથી, આયુષ ને આધારે રહેતો નથી, કર્મ ને આધારે રહેતો નથી, રાગ ને આધારે રહેતો નથી આત્મા, ઇન્દ્રિય જ્ઞાન ને આધારે આત્મા નથી, મોક્ષ ની પર્યાય નો પણ આધાર આત્મા ને નથી. જો મોક્ષ ની પર્યાય નો આધાર આત્મા ને હોય તો મોક્ષ ની પર્યાય એક એક સમય ની ઉદય ને વેળશે. આધાર આવે સંબંધો પરમાર્થે હોય તો મોક્ષ ની પર્યાય નો વ્યય થતા આત્મા નો નાશ થઈ જાય. માટે મોક્ષ ની પર્યાય નો પણ આલંબન આત્મા ને નક્કી તો હવે સ્વરનું આલંબન વાતો ત્યાં આધાર આદિ સંબંધ જ્યાં થયો હોય પર્યાય ની સાથે ત્યાં વ્યવહાર સમજી લો. દ્રષ્ટિના વિષયમાં આધાર આદિ સંબંધ નથી, જ્ઞાનના વિષયમાં આધાર આદિ સંબંધ ને જાણવા લાયક છે પણ આદરવાયા જ નથી. બીજો પ્રશ્ન, સંન્યાસ દર્શન થવા પહેલા નાયક ના જોરની લાઈને ચડેલો હોય એને નાયક નાયક ઉઠાતું હોય છે, હું તો જાણનાર છું, જાણનાર નાયક 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 એમ સામાન્યનું જેને વલણ વધી જાય, વિશેષનું વિસ્મરણ થતું જાય, વિશેષમાં વિસ્મયતા ના લાગે પણ સામાન્યમાં જ વિસ્મયતા લાગે તો કહે છે સંગત દર્શન થવા પહેલા નાયક ની ઢોરની લાને લઈને ચડેલો અનુભવ પહેલા લઈને ચડેલો હોય તેને બરાબર પૂર્ણ થઈ જાય કે આ લાઈન સાચી છે, સચો ઉકેલ આવી જાય છે, કે હા સચો ઉકેલ એને આવે છે, કે હું નાયક છું. ત્યારે નિર્ણય થાય છે, નિર્ણય થયેલા પહેલા પણ એને ખ્યાલ આવે છે હવે નાયક છું, એ લાઈનમાં પરમતી જાય છે, એનો નિર્ણય કરે છે એ હું છું એની પહેલા. અને નિર્ણયમાં તો પાકું નિર્ણય થઈ જાય છે, અપર નિર્ણય થાય છે, અંદર સ્ફૂર્ણ થાય છે. શબ્દમાં એમ છે કે એ જ્ઞાનમાં સ્ફૂરી જાય છે. એ સ્ફૂર્ણમાં નિર્ણય થાય છે એ વચનાતીત છે, એ કહી શકાય એવું નથી. પણ એ સ્ફૂર્ણમાં એક નાયક ભાવ આવી જાય અને નિર્ણય પણ થઈ જાય છે. ભલે અનુમાન જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, પણ આત્મસન્મુખ જ્ઞાન છે, એમાં આત્મા અધિક છે. આત્મા જેને દેખાય છે બીજું કઈ દેખાતું નથી, એવો નિર્ણય ના કાળે એને નાયક સમજો, એવો નિર્ણય આવે. એવા જેને અંતર્મુખમાં અનુભવ થાય, વધારે વધારે સ્વમી અનુભવ. 144 ની ગાથામાં છે કે પ્રથમ શું કરવું, બધાનો પ્રશ્ન છે કે પ્રથમ જેવો આત્માનો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ, એવો નિર્ણય કરવો. નિર્ણયના સાળ પહેલા એને જીવવાની નિમિત્ત હો, આત્મજ્ઞાની ગુરુ નિમિત્ત હો, પણ પછી જયારે જ્ઞાન સ્વભાવી આત્મા થયું એમ નિર્ણય કરે છે ત્યારે દ્રવ્ય સત્વ છૂટી જાય છે, ગુરુનું લક્ષણ છૂટી જાય છે. અંદરમાં હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એ નિરાલંબી નિર્ણય આવે છે. ત્યારે એને દ્રવ્ય શુદ્ધિ નિર્ણય થયો એ ઉપચારથી કહેવામાં આવે છે. કેમ કે નિર્ણય થાય છે ત્યારે દ્રવ્ય સત્વનું અવલંબન નથી, પણ પૂર્વે દ્રવ્ય સત્વનું અવલંબન હતું. ઉપચારથી ભૂત નિગમ નહીં એને નિમિત્ત કહેવામાં, નિમિત્તનું લક્ષ્ય હોય ત્યાં સુધી એ નિમિત્ત થતું નથી. નિમિત્તનું લક્ષ્ય છે ત્યાં સુધી નિર્ણય થતો નથી. નિમિત્તનું પણ લક્ષ્ય, નિર્વાણીનું પણ લક્ષ્ય થઈ જાય છે, ઉપકારી શ્રી ગુરુનું લક્ષ્ય છૂટી જાય છે, અને આત્માનું પરોક્ષ લક્ષ થાય છે. પરોક્ષ જ્ઞાનમાં નિર્ણય થઈ જાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે. ફરીથી બીજો સમ્યક દર્શન થવા પહેલા નાયકના જોરની લાઈનને ચડેલો હોય તેને બરાબર સ્ફૂર્ણા થઈ જાય કે આ લાઈન સાચી જ છે, સચો ઉકેલ આવી જાય છે, કે હા સચો ઉકેલ આવી જાય છે, પરોક્ષપણે ઉકેલ આવે છે, પછી અલ્પકાળમાં પ્રત્યક્ષ એને થઈ જાય છે. પરોક્ષ એવું છે કે પરોક્ષ પછી રહેતું નથી, પરોક્ષનો ધ્યેય થાય એવું પરોક્ષ ઉત્પન્ન થાય છે, પછી પરોક્ષની પરંપરા રહેતી નથી. અનાદિકાળથી પરોક્ષની પરંપરા પરના લક્ષ્ય હતી, એ પરોક્ષ જ્ઞાનનો વિષય આત્મા આવી જાય છે, પછી એ પરોક્ષ જ્ઞાનની પર્યાય નો વ્યય અને પ્રત્યક્ષ જ્ઞાનનો ઉપવાસ એનો અનુભવ થાય. પ્રશ્ન બહુ સારા છે. બીજો પ્રશ્ન, વિચારમાં માનસિક વિચારમાં નાયકને સામે રાખીને આ હું છું આ હું છું જેવા વિકલ્પ ચાલતા હોય, જેવા વિકલ્પ ચાલતા હોય એને બદલે એવા વિચાર ચાલતા હોય એમ લે. એટલે વિચારને પણ વિકલ્પ કહેવાય, પણ વિકલ્પ મને આવે છે એમ નહી, મને આવો વિચાર આવે એમ નહી. વિકલ્પ આવે છે એમાં તો એ જ્ઞાન ના પર્યાય ને રાગ નો સંબંધ છે. વિચાર આવે છે એ રાગ થી છૂટો પડેલું જ્ઞાન થાય. ચારમાં નાયક ને સામે રાખીને આ હું છું આ હું છું એવા વિકલ્પ ચાલતા હોય, એવું જ્ઞાન ચાલતું હોય, એક ઉદ્વારો કરો પ્રશ્નમાં. પછી હજી અનુભવ નથી થયો એટલે અનુભવ નથી થયો, વિચારમાં આવું ચાલે છે કે હું નાયક છું નાયક છું, એવો જાણનાર 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 છે, કેવળ જ્ઞાન માત્ર મારો સ્વભાવ હોવાથી હું તો જાણનાર છું કરનાર નથી, એવો જ્ઞાન સ્વભાવ નો એને વારંવાર બોલનમાં અધિકતા એ જ્ઞાયક ની આવી જાય છે. ખાતા પીતા ચાલતા હાલતા ઉઠતા બેસતા પણ પાપના વિચાર ચાલતા હોય એ પાપના પરિણામ નો વ્યય થઈ અને જ્ઞાયક નો વિચાર આવી જાય, પાપનો વ્યય થઈને ડૂબાવી જાય ન લેવું, નાયક નો વિચાર આવી જાય, નાયક નો વિકલ્પ આવે એમ ન લેવું, નાયક નો વિચાર આવી જાય એમ લેવું. અનુભવ થયો નથી નથી થયો તો પણ તે વિકલ્પ છૂટીને એમ ન લેવું, તે વિચાર છૂટીને એમ લેવું, વિકલ્પ છૂટીને એમ લઈ શકાય ન લેવા એમ નહીં, પણ વિકલ્પ છૂટીને એને બદલે વિચાર છૂટીને એ વધારે સારો ઉપયોગ છે. વિકલ્પ માં તો જાણે એ જ્ઞાન ની પર્યાય ને રાગ નો સંબંધ છે માટે તેને વિકલ્પ કહેવાય, પણ આ તો રાગ થી છૂટતો વિચાર છે, છૂટ્યો ભલે નથી તો પણ તે વિકલ્પ છૂટીને એટલે વિચાર છૂટીને પરોક્ષ જ્ઞાન છૂટીને પરોક્ષ જ્ઞાન એમ વિકલ્પ ન લેવો પણ પરોક્ષ જ્ઞાન લેવું, એટલું જ્ઞાન આવે છે. સહજતા નો કોઈ પ્રકાર આવી જાય છે, વિચાર છૂટી જાય છે અને પ્રત્યક્ષ અનુભવ થઈ જાય છે, પ્રત્યક્ષ અનુભવ ને સહજતા કહેવામાં આવે છે. ત્રણ પ્રશ્ન થયા, બીજો પ્રશ્ન ફરીથી વાંચી જાય. વિચારમાં નાયક ને સામે રાખીને એટલે ઉર્ધ રાખીને એટલે મુખ્ય રાખીને, સામે રાખીને એટલે ઉર્ધ રાખીને મુખ્ય રાખીને આ હું છું એવા વિચાર ચાલતા હોય, પછી હજુ અનુભવ નથી થયો તો પણ છે વિચાર છૂટીને પરોક્ષ જ્ઞાન છૂટીને સહજતા નો કોઈ પ્રકાર આવી જાય કે આવી જાય. સહજતાના બે પ્રકાર છે, નિર્ણય પણ આવી જાય અને અનુભવ પણ, આ એ બે પ્રકાર એમાં જેને લાગુ પડે લઈ જાય. ચોથો પ્રશ્ન, પ્રથમ નક્કી કરવામાં પણ એમ જ નક્કી કરવાનું છે કે જ્ઞાનમાં હું નાયક નો જ જ્ઞાતા છું, પ્રથમ એટલે અનુભવ પહેલા ગુરુ ભૂમિકામાં સંયોગ સમ્યક સન્મુખ થવામાં સમ્યક સન્મુખ થવા માટે પ્રથમ નક્કી કરવામાં નિર્ણય કરવામાં પણ એમ જ નક્કી કરવાનું છે કે જ્ઞાનમાં હું જ્ઞાયક નો જ્ઞાતા છું, જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં પરપદાર્થ જણાતા નથી, રાગ જણાતો નથી, જ્ઞાનમાં જ્ઞાયક છે, જ્ઞાયક નો જ જ્ઞાતા છું. ભલે એ ભેદ છે, જ્ઞાન જ્ઞાયક અને જ્ઞાતા ત્રણ ભેદ ભલે પડે એ ભેદ થી મૂંઝાવું નહીં, ભેદ નહીં રહે. અહીંયા સુધી આવ્યો છે અને અભેદ અનુભવ થાય એમ લે પામે એ બીજાને વાતો ન કરવી, નકર બીજો કે છે તો ભેદ છે, બીજાને વાત ન કરવી, એક કે પાત્ર જીવો ઓછા હોય છે, અરે જ્ઞાતા જ્ઞાન ને એ તો ભેદ માં શું કર્યો, માન માન વેદના ભેદમાં આવી વેદને અભેદ કરવાની પ્રક્રિયામાં આવે ના, બીજો ક્યારે તો ભેદ છે, વિકલ્પ છે, એમાં કઈ છે નહીં, એમાં માલ છે. અંતર ની વાતો બની શકે ત્યાં સુધી બીજાની પાસે ન કરવી, વલણ ની વાતો. પણ કોઈ લાયક થાય એની સાથે પોતાને પ્રોત્સાહન મળે એવા જીવની સાથે વાત કરવી, ઉત્સાહ ભંગ કરે એવા જીવની સાથે વાત કરાય નહીં. તો પ્રભાવ લેવાનો પડતો હોય, પ્રથમ નક્કી કરવામાં પણ એમ જ નક્કી કરવાનું છે કે નિર્ણય કરવાનો છે કે જ્ઞાનમાં વર્તમાન વર્તતા ઉપયોગમાં જો જ્ઞાનમાં શબ્દ આવ્યો, વિકલ્પ ના આવ્યો, વિચારમાં પણ ના આવ્યું, પણ જ્ઞાનમાં આવ્યું, વિકલ્પ નહીં વિચાર નહીં પણ જ્ઞાનમાં એવો શબ્દ આવ્યો. જ્ઞાનમાં હું ગુનાયક નો જ્ઞાતા છું, જ્ઞાનમાં હું ગુનાયક નો જ્ઞાતા છું. જ્ઞાન આવ્યું એનો વિષય, નાયક આવ્યો અને એનો હું ગુનાતા છું. જ્ઞાન ની પર્યાય નો વિષય એકલું ગુનાયક જ છે કે હા, પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે જ્ઞાન ની પર્યાય નો વિષય એકલો ગુનાયક જ છે કે સ્વપર બે છે, એક જ છે પ્રશ્નાર્થી સામે. જ્ઞાન ની પર્યાય નો વિષય ઉપર તો આવી ગયું છે કે જ્ઞાન માં હું જ્ઞાયક નો જ જ્ઞાતા છું, એમ તો આવ્યું, પણ ફરી પાછી ચોખટ માટે પૂછે છે કે ઉપર ની લાઈન છે એ બરાબર છે કે એમાં કઈ ફેરફાર છે, સ્પષ્ટીકરણ કરવા માટે. જ્ઞાન ની પર્યાય નો વિષય એકલો જ્ઞાયક જ છે, જ્ઞાન ની પર્યાય નો વિષય જ્ઞાયક ની પર્યાય ને જ્ઞાયક બે છે, કે જ્ઞાન ની પર્યાય નો વિષય જ્ઞાયક પણ છે અને દેવગુરુ શાસ્ત્ર પણ છે કે એમ છે નહીં. એકલો જ્ઞાન ની પર્યાય નો વિષય જ્ઞાન ની પર્યાય જ્ઞાયક ની છે, અને એ જ્ઞાન ની પર્યાય માં જ્ઞાયક છે, તેથી જ્ઞાન ની પર્યાય નો વિષય ભેદપણે પણ જ્ઞાયક અને અભેદપણે પણ. ભેદ થી વિચારે તો પણ જ્ઞાન ની પર્યાય નો વિષય જ્ઞાયક છે, અને અભેદ થી અનુભવ કરે તો પણ જ્ઞાયક છે, જ્ઞાયક તો જ્ઞાયક છે. અપરિણામી જ્ઞાન નો વિષય જ્ઞાયક એટલે અપરિણામી ધ્રુવ નિષ્ક્રિય પરમાત્મા પરમ પારામી સ્વભાવ, એ જ્ઞાન ની પર્યાય નો વિષય છે. પરોક્ષ માં પણ એ ને પ્રત્યક્ષ માં પણ ભેદ થી પણ એ ને અભેદ થી પણ વર્તમાન વર્તી જ્ઞાન ની પર્યાયમાં જ્ઞાયક ગણાય છે. જ્ઞાયક જણાય છે તો જણાય છે તે હું છું એમ વિચાર કરવાની જરૂર નહીં, જે જણાય છે તે હું છું એમ આવી જાય છે. એ જણાય એમાં હું પણ આવે સ્વયં ને જ્ઞાન ની પર્યાય નો વિષય પરિણામ નો વિષય અપરિણામી છે. પરિણામ અપરિણામી ને વિષય કરે ત્યારે આત્મા પરિણામી થઈ જાય છે. અપરિણામી કાયમ પણ રાખીને પરિણામી થાય છે, અપરિણામી છૂટીને પરિણામી થતો નથી. પર્યાય નો વિષય અપરિણામી છે, પણ અપરિણામી છે દ્રષ્ટિ નો વિષય. દ્રષ્ટિ માં આવ્યો અને પરમન થયું, પરિણામી થયો, આત્મારામ થયો, અનુભવ થયો. એક અભેદ જાણનાર, અભેદ થઈને જાણનાર રૂપે પરિણમો તો કહે છે કે પરિણામી થયો, અપરિણામી રહીને પરિણામી થયો, અપરિણામી છૂટીને પરિણામી થયો. જ્ઞાનની ફરિયાદ નો વિષય. એકલો જ્ઞાયક જ છે કે હા, એકલો જ્ઞાયક છે, એકાંતે જ્ઞાયક જ છે, એને સમ્યક એકાંત કહેવામાં આવે છે. એમાં અનુભવ થાય છે જ્ઞાનની ફરિયાદ નો વિષય. જ્ઞાયક પણ છે અને પર પણ છે, સ્વ પણ છે. જ્ઞાનની ફરિયાદ જ્ઞાયક ને જાણે ને જ્ઞાનની ફરિયાદ પર ને જાણે, એમ અનુભવના કાળમાં એમ હોતું નથી. અનુભવ થવા માટે પણ એમ હોતું નથી અને અનુભવ થાય છે ત્યારે પણ એમ હોતું નથી. પછી પોતે તેના પ્રશ્નકાર લખે છે, એ સુધીમાં પણ એકલા લક્ષને જ જાણે છે. વેદ બુદ્ધિ માં પણ લક્ષણ લક્ષને જાણે છે, લક્ષણને નહીં. લક્ષણ એકલા લક્ષને જાણે છે, લક્ષણને નહીં. ઉપયોગ ઉપયોગ નાયકને જાણે છે, એમ જ છે કે એ ઉપયોગ ઉપયોગને જાણે છે. લક્ષણ લક્ષણને જાણે છે કે લક્ષણ લક્ષને જાણે છે? લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે છે. લક્ષણ લક્ષની પ્રસિદ્ધિ પણ ભૂલી જાય છે અને લક્ષ પ્રસિદ્ધ થાય છે ત્યારે લક્ષણ અને લક્ષનો ભેદ વિલય પામે છે. એક અભેદ ધારનાર ગુણ પર્યાય થી અભેદ આત્મા, પરિણામી આત્મા જણાય છે. અપરિણામી જાણતા પરિણામી, અપરિણામી શ્રદ્ધામાં લેતા પરિણામી આત્માનું જ્ઞાન થાય છે. ત્યારે પોતે જાણનાર માટે પોતે કરતા ને જણાયો પણ પોતે માટે કર્મ. પરિણામી આત્મા કરતા ને પરિણામી આત્મા કર્મ. અપરિણામી અકર્તા ને પરિણામી કરતા, એ અકર્તા ને કરતા બે નું જ્ઞાન એક સમયમાં થાય ત્યારે અનુભવ થાય. પરિણામી આત્મામાં અપરિણામી આત્મા છુપાયેલો છે, એમાં રહેલો છે, એમાં જ છે, એ બહાર નથી. કરતા કર્મ નું અનન્યપણું એટલે જયારે હું જ્ઞાયક છું એમ જ્ઞાયક ની સન્મુખ થઈને આત્મા પરણમે છે. પોતે પોતાને જાણવા રૂપે પરણમે છે. અનંતકાળથી પોતે પોતાને જાણવા રૂપે પરણતો નહોતો, પણ જાણવા રૂપે પરણતો હતો અને જે જણાતો હતું એમાં અનુભૂતિ થતી હતી, એ અજ્ઞાન હતું. હવે પરનું જાણવું બંધ થાય છે, સર્વથા બંધ થાય છે અનુભૂતિના કાળમાં. નાદી વિદ્યાદ્રષ્ટિ, સાદી વિદ્યાદ્રષ્ટિ પણ અનુભવનો કાળ જયારે હોય ત્યારે પરનું લક્ષ ખૂટી જાય છે. બિલકુલ પરનું લક્ષ રહેતું નથી અને લક્ષ એકનું ત્રિકાળી દ્રવ્ય ઉપર આવે છે. ત્યારે આત્મા એક જ્ઞાયક છું એ જ્ઞાયકને જાણવા રૂપે પરણમે છે. તો પર્યાય અપેક્ષા એ કરતા કર્મનું અનન્ય પૂરું પર્યાયમાં છે, પણ પર્યાય સાપેક્ષ પ્રગતિ જોતો એ આત્મા જ પોતે પરિણામી છે અને આત્મા જ પોતે પરિણમે છે. પરિણામી તે કરતા અને પરિણમે છે તે કર્મ. જાણનારો પોતે માટે કરતા અને જણાયો પણ પોતે માટે પોતે કર્મ થાય છે. એમ કરતા અને કર્મ નો ભેદ છૂટી જાય છે ત્યારે તેનો અનુભવ થાય છે. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં, વાસ્તવિક અકર્તા દ્રષ્ટિએ બંધેથી રહી. અકર્તા પણ કાયમ રહી, અકર્તા નું સદાન કાયમ રાખીને કરતા નું જ્ઞાન થઈ જાય. એક સમય છે પછી હું કરતા તું ન કરતા એવા નહીં પક્ષના વિકલ્પ અનુભવો રહેતા, પછી એ તો જાણવા રૂપે કર્યો. પરિણામી દ્રવ્યમાં ભેદ પાત્ર, હું કરતા છું ને આ પરિણામ મારું કર્મ છે એ નથી. એ પ્રવૃત્તિ સાધની સોળમી ગાથામાં અભેદકારકની વ્યાખ્યા કરીને એમાં બહુ સારી છે. કરતા પણ રાખીને માટી પોતે ઘટ રૂપે પરણે છે જયારે, ત્યારે માટી કરતા ને ઘડો કર્મ એમ દેખાતું નથી. માટી કરતા ને માટી કર્મ, ઘટ પર્યાય પરિણત દ્રવ્ય કરતા અને ઘટ પર્યાય પરિણત દ્રવ્ય તે માટીનું કર્મ છે એ હવે થઈ ગયું. વિસ્તારથી ત્યાં સોલમી ગાતામાં સત્કારક ની વાત કરી છે, એમાં બધો વિસ્તાર કરો વરાણ રાખવા. હવે ચોથો જે પ્રશ્ન આપણે એનો સમાધાન શું એનો વાંચી જાઉં છું. ચોથો પ્રશ્ન, પ્રથમ નક્કી કરવામાં પણ એમ જ નક્કી કરવાનું છે કે જ્ઞાન માં હું ગુનાયક નો જ જ્ઞાતા છું, એમ જ નક્કી કરું. ભેદ થી પણ જ્ઞાયક ને અભેદ થી પણ ભેદ નો વિચાર કરું તો જ્ઞાયક જણાય ને અભેદ થી અનુભવ તો પણ જ્ઞાયક જણાય છે. જ્ઞાન ની પર્યાય નો વિષય એકલો જ્ઞાયક જ છે કે હા, એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. જ્ઞાન ની પર્યાય જ્ઞાયક ની સન્મુખ થાય, એકલો જ્ઞાયક દ્રવ્ય સામાન્ય વિષય હોય તેને પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. દ્રવ્યાર્થિક ની નો વિષય દ્રવ્ય સામાન્ય છે, દ્રવ્યાર્થિક ની નો વિષય દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે એમ છે નહીં, તો એ જ્ઞાન ની પર્યાય નામ પ્રમાણ થઈ જાય છે. દ્રવ્યાર્થિક નહીં રહેતી નથી. પછી આગળ, ભેદ બુદ્ધિ માં પણ એકલા લક્ષને જ જાણે છે. ભેદ બુદ્ધિ આત્મા ઉપયોગ લક્ષણ વડે આત્માને જાણે છે. આત્મા ઉપયોગ લક્ષણ વડે આત્માને જાણે છે એટલું છે. આત્માને જાણે ને અનાત્માને જાણે છે ભેદ બુદ્ધિ વખતે. એને એના લક્ષણ જે ઉપયોગ છે એમાં એના લક્ષણ ને જાણે છે, એટલે જ્ઞાયક ને જાણે છે. ભેદ બુદ્ધિ કરતા ઉપયોગમાં ઉપયોગ હોવાથી ઉપયોગ જ જણાય છે. ઉપયોગમાં ક્રોધ નથી માટે ક્રોધ જણાતો નથી. ઉપયોગ નો વિષય ભેદ બુદ્ધિ માં પણ જ્ઞાયક અને અભેદ માં પણ જ્ઞાયક. પછી લક્ષણ જે ઉપયોગ છે એમાં આત્મા જણાય છે લક્ષ, એવો ભેદ છૂટે ત્યારે અનુભવ કહેવામાં આવે છે. પણ પ્રશ્ન એ છે કે ભેદ બુદ્ધિ કરતા લક્ષણ માં લક્ષ જ જણાય છે કે લક્ષણ માં અલગ પણ જણાય છે આત્મા છે બીજું કે ના બીજું કઈ જણાતું. અનુભવ ના કાળે તો આત્મા જણાય બરાબર, પણ ભેદ બુદ્ધિ કરે ત્યારે થોડો જે વિકલ્પ ને રાગ છે એ લક્ષણ માં લક્ષિત થાય છે કે નહીં કે નથી થતો, પણ છે ને છે પણ એના તરફ લક્ષ નથી, જે એના તરફ લક્ષ નથી જ્ઞાયક તરફ લક્ષ છે. ભેદ બુદ્ધિ માં આજે અંતર્મુખ આવે ને એ પર ગણાતું નથી જ્ઞાયક જ ગણાય છે. અંતર્મુખ માં અનુભવ થાય હજુ ટાઈમ લાગે. વ્યવહાર શ્રદ્ધા નો વિષય પણ જ્ઞાયક, વ્યવહાર જ્ઞાન નો વિષય પણ જ્ઞાયક, વ્યવહાર ચારિત્ર નો વિષય પણ જ્ઞાયક. વ્યવહાર કેમ કયો એટલું સવિકુદતા છે માટે તેને વ્યવહાર કહેવામાં. વિષય શ્રદ્ધા થવાની હોય એને વ્યવહાર શ્રદ્ધા થઈ જાય છે. નિશ્ચય જ્ઞાન પ્રગટ થવાનું હોય એને વ્યવહાર જ્ઞાન પણ ભેદ બુદ્ધિ કરતા જ્ઞાયક જ જણાય છે એને વ્યવહાર કહેવામાં આવે. જ્ઞાન ની પર્યાય નો આ વ્યવહાર, જ્ઞાન ની પર્યાય પરને જાણે એ વ્યવહાર નહીં, સ્થૂળ આગમ પદ્ધતિ છે. અહીંયા તો અધ્યાત્મ પદ્ધતિ ની વાત. ભેદ બુદ્ધિ માં પણ એકલા લક્ષને જ જાણે છે લક્ષણ ને નહીં. લક્ષણ ને ન જાણે તો અલક્ષણ તો ક્યાંથી જાણે. લક્ષણ લક્ષ તરફ ગયું છે, લક્ષણ માં લક્ષ જણાય ગયું છે. લક્ષણ માં લક્ષ જણાય છે ત્યારે તો એ ઉપયોગ ને લક્ષણ કહેવાય. જો એ ઉપયોગ ક્રોધ ને જાણે તો એ લક્ષણ નર્યું, લક્ષ ગયું ને લક્ષણ પણ. વાત સુખ વધે, લાઈન હાથમાં આવે તો કામ થઈ જાય. પાંચમો પ્રશ્ન, વ્યવહાર નહીં ને હે કહે છે, એ વિકલ્પાત્મક છે. માટે એ કહે છે કે અભૂતાર છે, માટે કહે છે. શું પ્રશ્ન સૂક્ષ્મ છે, અભ્યાસી હોય ને ખ્યાલ આવે કે આ પ્રશ્ન શું છે. પ્રશ્ન પેલા પકડાય નહીં. પ્રશ્નકાર એમ પ્રશ્ન કરે છે કે વ્યવહાર નહીં છે, એ વિકલ્પાત્મક છે. માટે એ છે કે અભૂતાર છે, માટે એ છે. એનું સ્પષ્ટીકરણ કે વ્યવહાર નહીં વિકલ્પાત્મક છે, માટે એ છે. કે વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે, માટે એ છે. શું કહ્યું? અહીંયા અભૂતાર શબ્દ હતો, એનો શબ્દ ફેરવો. વ્યવહાર નહીં વિકલ્પાત્મક છે, માટે એ છે. કે ના વિકલ્પાત્મક છે, માટે એ છે એમ નહીં, પણ વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે, વિપરીત કથન કરે છે. એવું આત્માનું સ્વરૂપ છે એવું કથન કરતું નથી, તદ્દન 100% વિપરીત કથન કરે છે. માટે અન્યથા હોવાથી એ નિષેધ્ય છે, એ છે. વિકલ્પાત્મક છે, માટે એ છે એમ નથી. જો વિકલ્પાત્મક છે વ્યવહાર નહીં એ નહીં છે, તો નિશ્ચય નહીં પણ વિકલ્પાત્મક છે. તો નિશ્ચય નહીં નહીં જો વિકલ્પાત્મક એ કહેતો તો નિર્ણય નહીં થાય. પણ એ યથાર્થ રૂપને પ્રતિપાદન કરે છે, માટે એ નથી. માટે સવિકલ્પ નિશ્ચય નહીં પણ કથનચિત પૂજ્ય કહી દીધું. એમ કે આત્માનો અનુભવ કરાવી અને ચાલી જાય છે, માટે અમે એને પૂજ્ય કહ્યું. આત્માનો આનંદ પ્રગટ કરી અને નિશ્ચયની ચાલી જાય એ બે વિકલ્પાત્મક. પણ વ્યવહાર ને વિકલ્પાત્મક ને નિશ્ચય ને વિકલ્પાત્મક. તો વ્યવહાર ને વિકલ્પાત્મક છે, માટે એ છે. કે ના એ અન્યથા કથન કરે છે, માટે એ છે. અને નિશ્ચય નહીં એ આશ્રય કરવા માટે નથી. અહીંયા વિવક્ષા સમજવી જોઈએ કે એ નિશ્ચય નહીં નો જે વિષય છે એ યથાર્થ બતાવે છે, અને વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે. માટે વિકલ્પાત્મક છે, માટે એ નહીં અન્યથા કથન, વિપરીત કથન કરે છે. ગીનો ગરો રાજીજી સાવ 100% ખોટું કથન કરે છે. અન્યથા કથન કરે છે ને, જેવું આત્માનું સ્વરૂપ છે એવું કથન ન કરતા વિપરીત કથન કરે. મનુષ્ય તે જીવ રાગી તે મને અન્યથા કથન કરે છે, એમ વિપરીત કથન કરે છે. નિશ્ચય નિશ્ચય નહીં જેવું સ્વરૂપ છે એવું કથન કરનારી છે. માટે તેને યથાર્થ કહેવામાં ભલે વિકલ્પાત્મક છે પણ એ નિર્ણય માટે કાર્યકારી છે, અને વ્યવહાર નહીં નિર્ણય માટે પણ કાર્યકારી નથી. કેમ કે અન્યથા કથન કરે છે, વસ્તુનું સ્વરૂપ છે એવું કથન કરતું નથી. અન્યથા કથન કરે છે, માટે હે છે. ફરીથી પ્રશ્ન, વ્યવહાર નહીં એ કહે છે કે વિકલ્પાત્મક છે, માટે હે કહે છે. કે ના વિકલ્પાત્મક છે, માટે હે નથી, પણ અભૂતાર છે, માટે હે કહે છે. એટલે કે સ્વભાવમાં એનો અભાવ છે, અથવા સ્વભાવને વિપરીત પ્રતિપાદન કરે છે. માટે અસત્યાર્થ ને અભૂતાર્થ હોવાથી છે એ છે, અસત્ય કથન કરે છે. બે મિનિટ બાકી છે, છઠ્ઠો પ્રશ્ન. એક નાયક ભિન્ન, જ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન, જો આ રીતે છે તો પછી પ્રજ્ઞા શ્રેણી ભટકવાનો ઉપદેશ આપેલ છે તેમાં શું આશય રહે છે? જો આત્માને આશ્રવ વચ્ચે ભેદજ્ઞાનની બુદ્ધિ એટલે પ્રજ્ઞા શ્રેણી નાખીએ ત્યારે આત્માને આશ્રવ જુદા પડે છે. ત્યાં જ્ઞાનની પર્યાય આત્માથી જુદા પડે છે એમ કહેવાનું નથી. જ્ઞાનની પર્યાય નાયક ને રાગ થી ભિન્ન પડી અનુભવીએ છે, એટલું જ લેવું. નાયક અને રાગ બે લેવો, નાની પર્યાયમાં ન લેવી. થાય છે એ તો સાધન છે, એ તો રાગ થી જુદું પાડવાનું, પ્રજ્ઞા છે એ તો રાગ થી જુદું પાડવાનું સાધન છે. પછી દ્રષ્ટિના વિષયમાં પ્રજ્ઞાનો અભાવ છે એ વિષય જુદો છે, એ વિષય અત્યારે નથી અહીંયા. પણ પ્રજ્ઞા છે એટલે કે આત્મસન્મુખતી જે જ્ઞાનની પર્યાય છે એ બંધને અને અબધ એવો મુક્ત સ્વભાવ આત્માને જુદો પાડી દે. એટલું જ નહીં, આત્મા અને આશ્રમ નું ભેદ જ્ઞાન કરાવે. નાયક ભીન જ્ઞાન ભીન એમ નહીં, નાયક ભીન રાગ ભીન એમ નહીં, જ્ઞાન ભીન રાગ ભીન. કોણ જાણે છે? પ્રજ્ઞા થી. એ પ્રજ્ઞા થી તો આત્મા ની સન્મુખ થઈને એ તો આત્મા થઈ જાય છે. પ્રજ્ઞા છે, પ્રજ્ઞા છે નરીએ ને આત્મા થાય ત્યારે રાગ થી ભિન્ન અનુભવ થાય. આ પ્રજ્ઞા છે નાયક ત્યાં સુધી અનુભવ ન થાય. નાયક ભિન્ન અને રાગ ભિન્ન એને ભિન્ન કરનારી નાયક પ્રજ્ઞા છે એમ લેવું. પ્રજ્ઞા છે ભિન્ન છે એમ ન લેવું. પ્રજ્ઞા છે તો સાધન છે ભિન્ન પાડવાનું. રાગ થી ભિન્ન પાડવાનું સાધન તો પ્રજ્ઞા છે. પ્રજ્ઞાચરી ને ભીન કયો તો રાજી ભીન પાડવાનું સાધન તમારી પાસે રહેશે નહીં. નાયક ભીન જ્ઞાન ભીન રાગ ભીન એમ નહીં, નાયક ભીન રાગ ભીન. તો આ રીતે છે તો પછી પ્રજ્ઞાચરી પટકવાનો ઉપદેશ આપેલ છે. તેમાં શું આ થઈ રહેલ છે કે યથાર્થ આત્મા ભીન ને રાગ ભીન એમ પ્રજ્ઞાચરી મળે એ રાગ થી આત્મા જુદો પડી અને અભિન્ન પ્રજ્ઞાચરી આત્મા થી અભિન્ન સાધન છે. ભિન્ન સાધન નથી, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન સાધન છે, એ રાજથી જુદું પાડવાનું સાધન નથી. અને અતિન્દ્રિય જ્ઞાન પ્રજ્ઞા શ્રેણી એ અભિન્ન સાધન છે, એ આત્મા થી પરિણામ છે. એ આત્મા થી પરિણામ, આત્મા થી આત્માના પરિણામ જુદા નથી, એ અભિન્ન છે. એ અભિન્ન પરિણામ ની જયારે થાય ત્યારે રાજથી ભિન્ન આત્માનો અનુભવ થાય ત્યારે પ્રજ્ઞા શ્રેણી થી ભેદ જ્ઞાન સંયોગ કહેવામાં. એક પ્રશ્ન બે રહી ગયા. નાયક ભાવ ઢંકાતો નથી ને પ્રગટ થતો નથી એટલે શું? વિજ્ઞાનની ગાથામાં નાયક ભાવ તિરોભૂત થાય છે એમ કહ્યું અને પછી આવિર્ભાવ થાય છે એમ કહ્યું કે નાયક ભાવ તો નાયક ભાવ છે પણ એની દ્રષ્ટિમાં નહોતો રહેતો નાયક ભાવને, એટલે તિરોભૂત થયો એમ કહેવામાં આવે છે. સૂર્ય તો હતો પણ સૂર્યને દેખતો નહોતો એટલે એની દ્રષ્ટિમાં સૂર્ય તિરોભૂત થયો કહેવામાં આવે છે. એટલે જ્ઞાયક ભાવ તિરો ભાવ થયો કહેવામાં આવે અને જયારે અનુભવમાં આવ્યો ત્યારે જ્ઞાયક ભાવ પ્રગટ થયો એમ પણ કહેવામાં આવે. બીજો પ્રશ્ન, આત્માના કેટલા ગુણ અશુદ્ધ પ્રપણમે છે કે મુખ્યપણે મોક્ષ માર્ગમાં થોડા બહુ થોડા ગુણો છે એ વિપરીત પણે અશુદ્ધ પણે પરમે છે, બાકી અનંત ગુણો તો શુદ્ધ રૂપે પણ ની જાય. કાલે ચર્ચા બંધ છે, બપોરે 1:15 બંધ છે અને પરમ દિવસે પહેલો દિવસ છે, પહેલો દિવસ છે. એમ સૂક્ષ્મ હતા.